ભગવાન શ્રી કૃષ્ણ તો અષ્ટપટરાણીઓ સાથે આનંદ કરવા લાગ્યા. નારદજીને થયું ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરીને ભૂમિ પરનો ઘણો ભાર ઉતાર્યો, પણ હવે કેટલાય રાક્ષસી પ્રકૃતિના જીવો રહી ગયા છે. જ્યાં સુધી એ બધા પ્રભુ શરણ ન થાય ત્યાં સુધી શાંતિ શક્ય ન બને. કેમ કરવાથી મનમોહનનું મન આ બાજુ વરે એવું વિચારવા લાગ્યા. ત્યાં તો એમના મનમાં એક વિચાર સ્ફુરી આવ્યો અને એમનું મન પ્રસન્નતાથી ભરાઈ ગયું. નારાયણ નારાયણ કરતા સ્વર્ગના પારિજાતકના 7 સુંદર સુગંધિત પુષ્પો છૂટીને તેઓ સીધા દ્વારકામાં કૃષ્ણ ભગવાનને ત્યાં આવ્યા. સ્વર્ગ મૃત્યુ કે પાતાળ એ ત્રણેય લોકમાં ક્યાંય એમને રોકટોક તો હતી જ નહીં. દેવ દાનવ અને માનવ ત્રણેય એમને એક સરખો આવકાર આપતા. કૃષ્ણ ભવનમાં પ્રવેશી તેઓ સીધા રૂકમણીને આવાસે આવ્યા. શ્યામ સુંદર પણ ત્યાં જ પધારેલા હતા. નારદજીને જોતા જ નંદનંદન એકદમ ઊભા થઈ ગયા અને પ્રસન્ન વદને આવકાર આપતા કહ્યું, પધારો પધારો નારદજી, આજે તો કંઈ ઘણે દિવસે આ બાજુ ભૂલા પડ્યા, કહો આનંદમાં તો છો ને? વીણાને સાચવીને નીચે મૂકતા નારદજીએ કહ્યું, અમારા જેવા ફક્કડ બાવા ગીરધારીને વળી દુઃખ શું? અહીં તહીં 14 ભુવનમાં ઘૂમ્યા કરું છું અને લહેર કરું છું. શ્યામ સુંદર તો આ સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, નારદજી તમારા પગમાં પદ્મ છે કે શું? બસ આખો દિવસ ફરફર જ કરવાનો અને એ તો આપ જેવા ફકડરામને જ ફાવે. હું તો સંસાર લઈને બેઠો, એક સ્ત્રી હોય તોય ફરવાનું ભૂલી જવાય, જ્યારે તો એક નહીં પણ 8 છે. તમારી જેમ અહીં તહીં રગડ્યા કરું તો મારું આવી જ બને. બોલો શા સમાચાર છે, ક્યાંથી ભૂલા પડ્યા? નારદજી શિખાને સરખી કરી ગાંઠ વાળતા કહ્યું, ભગવાન હમણાં તો સ્વર્ગમાંથી ચાલ્યો આવું છું. સ્વર્ગમાં બધા દેવો તો કુશળ છે ને? ઇન્દ્રદેવ શું કરે છે અને આ હાથમાં પડ્યો શાનો છે? મારે માટે પ્રસાદ લાવ્યા છો કે શું? અરે ભગવાન, જે માટે આવ્યો હતો એ વાત તો હું ભૂલી જ ગયો. સ્વર્ગમાંથી થોડાક પારિજાતકના પુષ્પ લાવ્યો છું, સી એની મસ્ત સુગંધ છે. એમ કહીને નારદજીએ 7 પુષ્પ શ્યામ સુંદરના ચરણો પાસે મૂકી દીધા. સમસ્ત સંસારની સુગંધ જાણે આ 7 પુષ્પમાં ઘૂંટી ઘૂંટીને ભરી દીધી હોય એમ વાયુની એક લહેરખી આવતા જ આખું કૃષ્ણ ભવન અનેરી મહેકથી મહેકી ઉઠ્યું. મનમોહનનું મન પણ આ પુષ્પની સુગંધથી પ્રસન્ન થઈ ગયું અને બોલ્યા, નારદજી પુષ્પો તો સુગંધીદાર છે, એટલામાં તો રૂકમણીજી પણ સોરે શણગાર સજીને ત્યાં આવી પહોંચ્યા. નારદજીને પ્રણામ કરતા જ પૂછ્યું, આટલી બધી સુગંધ શાની આવે છે? અરે જો તો ખરી, નારદજી સ્વર્ગમાંથી પારિજાતકના આ પુષ્પો લાવ્યા છે. પુષ્પની પેઠે એની સુગંધ પણ સુંદર છે. રૂકમણીજી પણ આ પુષ્પ જોતા પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા અને પૂછ્યું, નારદજી આવા સુંદર પુષ્પો ક્યાંથી લાવ્યા? આ તો સ્વર્ગના પુષ્પો છે, એની તોલે અહીંના પુષ્પ તો 1-2 દિવસમાં કરમાઈ જાય અને એની સુગંધ ઉડી જાય, જ્યારે આ પુષ્પો તો સદાય એવાને એવા જ રહેવાના, એની સુગંધ પણ ઓછી નહીં થવાની. નારદજી નમૂનાના થોડા પુષ્પ લાવ્યા છે, તે દરેક પટરાણીને ત્યાં એક એક આપી દેશે, બધાના ભવન સુગંધથી મહેક મહેક થશે. રૂકમણીએ એ પુષ્પની લાણી કરી, પુષ્પ ગણ્યા તો 7 થયા. હવે કોને આપવું અને કોને ન આપવું? સમ્યંતક મણીની બાબતમાં સત્યભામા એક વેત ઊંચી ફરતી હતી અને આ વાત રૂકમણીના મનમાં ખટક્યા કરતી હતી. આજે લાગ આવ્યો. બીજી 6 પટરાણીને ત્યાં એક એક પારિજાતકનું પુષ્પ મોકલાવ્યું. માત્ર એક સત્યભામાને જ બાકાત રાખી. એકબીજાને લડાવવામાં નારદજીને આનંદ આવતો હતો એટલે જ એમણે ગણીને સાત પુષ્પ પ્રભુને ચરણે ધર્યા હતા. શ્યામ સુંદર સાથે વાતો કરીને નારદજી ઉઠ્યા અને કહ્યું, પ્રભુ અહીં સુધી આવ્યો છું તો અષ્ટપટરાણીઓના દર્શન પણ તો કરતો જાઉં. એમ કહીને નારદજી અષ્ટપટરાણીઓને મહેલે ફરવા નીકળ્યા. જ્યાં જ્યાં જાય ત્યાં એક જ વાત પૂછે, કેમ સ્વર્ગનું સુગંધિત પુષ્પ મળ્યું ને? હા નારદજી, રૂકમણીજી આપી ગયા છે. એ સુગંધિત પુષ્પથી તો મારું ભવન મહેક મહેક થઈ રહ્યું છે. આમ પૂછતા પૂછતા તે સત્યભામાજીને મહેલે ગયા અને પૂછ્યું, સત્યભામાજી આનંદમાં તો છો ને? હું તો બીજી સાતે રાણીઓને મહેલે જઈ આવ્યો. બધાના મહેલ કોઈ અનેરી સુગંધથી મહેક મહેક થાય છે, પણ તમારો મહેલ કેમ મહેકાતો નથી? બધાને પારિજાતકનું પુષ્પ મળ્યું, એમ તમને મળ્યું કે નહીં? નારદજી, શાનું પુષ્પ? કેમ પારિજાતકનું પુષ્પ? હું સ્વર્ગમાંથી થોડાક પારિજાતકના પુષ્પ લાવ્યો હતો, મેં શ્યામસુંદરના ચરણોમાં ધર્યા. ભગવાને એ પુષ્પ રૂકમણીજીને આપતા કહ્યું, બધી રાણીઓને ત્યાં વહેંચજે, બધાને એક એક પુષ્પ મળ્યું છે તો આપને કેમ ન મળ્યું? સાચા ખોટાની ખાતરી કરવા સત્યભામા લક્ષ્મણાને મહેલે ગઈ. ખરેખર એનો મહેલ અનેરી મહેકથી મહેકી રહ્યો હતો. ધીમે રહીને સત્યભામાએ પૂછ્યું, બેન આ સુગંધિત પુષ્પ તું ક્યાંથી લાવી? કેમ રૂકમણીજી તો હમણાં પુષ્પ વહેંચવા નીકળ્યા હતા, તમને આવું પુષ્પ મળ્યું હશે ને? કંઈ પણ જવાબ આપ્યા વિના સત્યભામાજી પોતાને મહેલે આવ્યા અને નારદજીને કહ્યું, તમારી વાત સાચી છે, બીજા બધાને મળ્યા, હું જ એકલી બાકાત છું. બીજી બધી રાજકુમારીઓ હશે અને એકલી હું જ દાસપુત્રી હોઈશ. બધાને મળે ત્યારે મને કેમ ન મળે? એટલું કહેતા કહેતા સત્યભામાજીનો તોબરો ચઢી ગયો. નારદજી મનમાં ને મનમાં પ્રસન્ન થતા બોલ્યા, ચાલો તીર તો ધાર્યા સ્થાને જ લાગ્યું છે. આમ સત્યભામા અને રૂકમણી વચ્ચે કલહનું બીજ વાવીને નારદજી તો ચાલ્યા ગયા. જ્યારે શ્યામ સુંદર સત્યભામાને મહેલે પધાર્યા ત્યારે સત્યભામાજીને કોપભવનમાં બેઠેલા જોઈને એમને આશ્ચર્ય થયું. ધીમે પગલે સત્યભામાજીની પાસે ગયા અને બોલ્યા, પ્રિયે આજે મારાથી નારાજ કેમ થઈ ગઈ? શું મારાથી કંઈ અપરાધ થયો છે? સત્યભામાજી છંછેડાઈને બોલ્યા, મારા પ્રત્યે તમારો કેટલો પ્રેમ છે તે મેં આજે જાણી લીધું. સામાન્ય પુષ્પની બાબતમાં પણ આપ પક્ષપાત રાખો છો, તો બીજી બાબતમાં શું નહીં રાખતા હો? બધી રાણીઓને ત્યાં પારિજાતકના પુષ્પ મોકલાવ્યા ત્યારે એકલી મને જ બાકાત રાખી? હું તો તમારી અરખામણી રાણી, ખરું ને? શ્યામ સુંદરને હવે સાચી વાતનો ખ્યાલ આવી ગયો. એ સમજી ગયા કે નારદજીએ એમની નારદ વિદ્યા આજે મારા ત્યાં પણ અજમાવી. સુખી સંસારમાં કલહનું બીજ વાવીને એમને શું મળતું હશે? પડ્યો સ્વભાવ કેમ જાય? એમ મનોમન વિચાર કરીને કહ્યું, પ્રિયે નારદજીએ પારિજાતકના પુષ્પો મને ધર્યા હતા અને મેં એ પુષ્પો રૂકમણીને આપતા કહ્યું, બધાને ત્યાં એક એક વહેંચી દેજે, સાત પુષ્પો હશે એટલે તારે ભાગે નહીં આવ્યું હોય, એમાં આટલું બધું ખોટું શું લગાડવાનું? જો એ બધાને ભાગે તો એક એક પુષ્પ જ આવ્યું, પણ હું તો સ્વર્ગના એ પારિજાતકનો આખો છોડ ઉપાડીને તારા બાગ બગીચામાં રોપાવી આપીશ અને જે પુષ્પ આવે એ તને મન ફાવે એને વહેંચજે, બસ હવે તો રાજી ને. સત્યભામાનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. વચન આપીને શ્યામ સુંદર તો સુધર્મા સભામાં હાજરી આપવા ગયા. થોડા દિવસમાં તો આ વાત વિસારે પડી ગઈ. એક દિવસ શ્યામસુંદર સત્યભામાજીને મહેલે પધારેલા હતા ત્યાં તો દ્વારપાલે આવીને કહ્યું કે પ્રભો, દેવરાજ ઇન્દ્ર આપના દર્શન માટે આવ્યા છે, એમને આદરપૂર્વક અંદર લઈ આવો. અચ્યુતની આજ્ઞા મળતા જ દ્વારપાર આદરપૂર્વક દેવરાજ ઇન્દ્રને લઈ આવ્યો. આવતા જ ભગવાનના ચરણોમાં દેવેન્દ્રે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાને મંદ મંદ સ્મિત વહેતા પૂછ્યું, કહો દેવરાજ, આનંદમાં તો છો ને? સ્વર્ગમાં શાંતિ તો છે ને? ભગવાન, સ્વર્ગમાં શાંતિ વળી કેવી? પ્રયોગ જ્યોતિ પૂરના ભૌમા સુરે પૃથ્વી તથા સ્વર્ગની શાંતિ હરી લીધી છે, એની આપને માહિતી તો મળી હશે. એ ભૌમાસુરે અનેક રાજાની કુંવરી કન્યાઓનું અપહરણ કરીને કેદમાં રાખી છે. એમ સાંભળ્યું છે કે અત્યાર સુધીમાં એણે 16,100 રાજકુમારીઓનું અપહરણ કર્યું છે. જ્યારે 18,000 કન્યાઓ ભેગી થશે ત્યારે એ બધાની સાથે એકી સાથે લગ્ન કરશે. એ ભૌમાસુરને એક વખત સ્વર્ગમાં વરુણને ત્યાં પહોંચ્યો અને કહેવા લાગ્યો, હે વરુણ, મારી સાથે યુદ્ધ કર. વરુણજીએ એની સાથે યુદ્ધ કેવી રીતે કરે? એ જાણતા હતા કે આપના વરદાનને લીધે એ દૈત્ય કોઈથી મરે એવા નથી, તો શા માટે નાહકનો શક્તિ વ્યય કરવો? જ્યારે વરુણે લડવાની નામરજી બતાવી ત્યારે એમનું દિવ્ય રાજછત્ર લઈને એ જતો રહ્યો. એક દિવસ એ મારે ત્યાં આવ્યો, મારી સાથે પણ લડવા તૈયાર થઈ ગયો. મેં પણ યુદ્ધ કરવાનું ટાળ્યું. મનમાં વિચાર્યું, આ ભગવાનનો દીકરો છે, મારાથી એ કોઈ રીતે મરવાનો નથી, પછી શા માટે લડવું? ત્યારે મારી માતાનું દિવ્ય કુંડળ લઈને એ ઝંપ્યો. ભગવાન, એ કુંડળ તો કુંડળ હતું, એક કુંડળમાંથી સદાય અમૃત ઝરતું હતું. એક દિવસ સુમેરુ પર્વત પરથી મણિ પર્વત ઉપાડીને લઈ ગયો. એવા તો એણે અસંખ્ય ઉત્પાતો મચાવવા શરૂ કર્યા છે, કોઈ એને કહી શકે એમ નથી. આપના વિના બીજાથી એ મરે એવો નથી, એટલે આ બધું સહન કરે જ છૂટકો છે. હવે એ ભૌમાસુરનાય દાડા ભરાઈ ચૂક્યા છે. ભલે, તમે તમારે જાઓ, એનોય બંદોબસ્ત કરું છું. દેવરાજ ઇન્દ્ર તો પ્રણામ કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. સૌનકજીએ કહ્યું, સુધજી, આગળ કથા કહેતા પહેલાં એ સમજાવો કે ભૌમાસુરને ઇન્દ્રએ ભગવાનનો દીકરો કેમ કહ્યો? સુધજીએ કહ્યું, સૌનકજી, ભગવાનને 3 પત્નીઓ ભૂદેવી, શ્રીદેવી અને લીલાદેવી. એક વખત ભૂદેવી સકામ ભાવથી તપ કરવા લાગી, ભગવાન પણ તપ કરવામાં લીન હતા. જ્યારે ભગવાન તપ કરતા કરતા ઉઠ્યા ત્યારે સંધ્યા સમય થયો હતો. ભૂદેવી તપમાં લીન હતી. ભૂદેવીને તપમાં લીન જોઈને ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, અરે ભૂદેવી, આપે તો ખૂબ તપ કર્યું, આપના તપથી હું ખૂબ પ્રસન્ન થયો છું. ઈચ્છામાં આવે તે આપ માંગો. પ્રભુના ચરણોમાં વંદન કરતા ભૂદેવીએ કહ્યું, પ્રભુ, મને એક પુત્રની ઈચ્છા છે, આપ મને અત્યારે જ પુત્ર પ્રદાન કરો. સત્ય સંકલ્પ શ્રી હરિ માટે અસંભવ જેવું કંઈ હતું જ નહીં, એટલે એમણે કહ્યું, દેવી, પુત્ર તો માંગ્યો છે, એ તો મળી જશે, પણ આપે સમય જોયો નહીં. પુત્ર થશે તો ખરો, પણ એ અસુર પ્રકૃતિનો થશે. આ સાંભળતા જ ભૂદેવી ડગાઈ ગયા અને ભય મિશ્રિત સ્વરે કહ્યું, ભગવાન, અસુર દીકરાને મારે શું કરવો છે? દીકરો તો એવો જોઈએ કે જેને જોઈને આંખ અને હૈયું ઠરે, અને એમાંય આપ તો દેવાધિદેવ, આપનો પુત્ર અસુર જન્મે એ તો ચાલે જ કેમ? ભગવાને કહ્યું, સમય અનુસાર સુર, અસુર, દૈત્ય, ગંધર્વ, યક્ષ, નાગ, સરિસૂપ, મનુષ્ય, ચાંડજ, પિંડજ, સ્વદેજ તથા ઉદ્ભિજ વગેરેની ઉત્પત્તિ મારાથી થાય છે. આપે આસુરી વેરાએ સંધ્યા સમયે પુત્રની ઈચ્છા કરી, માટે આસુરી વેરામાં અસુર પુત્ર જ થશે. ભૂદેવીએ પડી ગયેલા અવાજે કહ્યું, ભલે અસુર તે અસુર, પણ મને એક વર આપો. આપ અસુરોને સુદર્શન ચક્રથી સંહારો છો, પણ મારા પુત્રને નહીં મારવાનો. ભગવાને ઉપેક્ષા ભાવે કહ્યું, દેવી એ તો કેવી રીતે બને? જન્મ અને મરણ તો સર્વ શરીરધારીઓ સાથે જોડાયેલા જ હોય છે. એનું મરણ તો નિર્માણ કરવું પડશે ને. જાઓ, એને મારી ઈચ્છાથી નહીં મારું. આપ જ્યારે મને કહેશો કે એને મારો, ત્યારે જ હું એને ચક્રથી મારીશ. ભલે, હું એને મારવાનું કહીશ જ નહીં. પછી એ મરવાનો ક્યાં છે? એ તો સમય આવ્યે સમજાશે. એમ કહીને ભગવાન તો પોતાના કામમાં પ્રવૃત્ત બની ગયા અને ભૂદેવીએ નરકાસુર નામના પુત્રને જન્મ આપ્યો. ભૂમિથી ઉત્પન્ન થયેલો એથી એનું બીજું નામ પડ્યું ભૌમાસુર. અહો સૌનકજી, આ ભૌમાસુર ભગવાનનો જ દીકરો થયો ને? હા, એ થયો તો ભગવાનનો દીકરો, પણ ભગવાનને હાથે એ કેવી રીતે મર્યો? ભૂદેવીએ કેવી રીતે આજ્ઞા આપી એ પ્રસંગ અમને વિસ્તારથી કહો. સુજીએ કહ્યું, સૌનકજી, દેવરાજ ઇન્દ્ર તો પોતાના સ્વાર્થનું કામ પતાવીને ચાલ્યા ગયા. દેવો તો એવા સ્વાર્થી છે કે તે પોતાના સ્વાર્થ સિવાય બીજી કોઈ વાત એમને સૂજતી નથી. વરુણનો છત્ર અને ઇન્દ્રની માતાનું કુંડર ભૌમાસુર લઈ ગયો ત્યારે જ એમને ભગવાન કૃષ્ણ યાદ આવ્યા. જ્યારે જ્યારે સ્વર્ગમાં દૈત્યોએ ઉત્પાત મચાવ્યો છે ત્યારે જ દેવો દોડતા દોડતા દામોદર પાસે ગયા છે અને સહાયતાની માગણી કરી છે. ભગવાન તો પરમ દયાળુ છે. ભક્તોના ગુણ અવગુણ એ જોતા નથી. પોતાને આંગણે કોઈ પણ દુઃખ રડતો આવે એને સહાય કરવા તત્પર જ હોય છે. ઇન્દ્રના ગયા પછી શ્યામ સુંદર ક્યાંય સુધી વિચાર કરતા બેસી રહ્યા. સત્યભામાએ કહ્યું, નાથ, આજે આપ ઉદાસ કેમ જણાવ છો? પ્રિય, આજે કંઈ ચેન પડતું નથી. ઘણા દિવસથી દ્વારિકામાં પુરાઈ રહ્યો છું એટલે જરા ફરવાનું મન થયું છે. રથમાં બેસીને તો ઘણીવાર મુસાફરી કરી, આજે તો ગરુડ પર સવારી કરીને ફરવાનું મન થયું છે. એમ કર, કનક કટોરીમાં મધુપર્ક બનાવીને લાવ, એનું પાન કર્યા પછી જાઉં. સત્યભામા તો હરખભેર મધુપર્કનો કટોરો લઈ આવ્યા અને શ્યામસુંદરના કર કમરમાં મૂક્યો. પછી મંદ મંદ સ્મિત વેરતા કહું, પ્રાણનાથ, આપ જ્યાં જાઓ ત્યાં એકલાને એકલા જ જાઓ છો. અમને તો કોઈ દિવસ ફરવા લઈ જવાના જ નહીં. દેવી, તમારે સાથે આવવું હોય તો મને કંઈ હરકત નથી, થઈ જાઓ તૈયાર. સત્યભામાજી તો વસ્ત્ર અલંકાર સજીને ઝટપટ આવી ગયા. યાદ કરતા ગરુડજી પણ એવામાં હાજર થઈ ગયા. આગળના ભાગમાં અચ્યુત બેઠા, પાછળ સત્યભામાજી બેઠા. ફરતા ફરતા તેઓ ભૌમાસુરના પ્રાગ જ્યોતિષપુર નગર પર પહોંચ્યા. સત્યભામાએ કહ્યું, પ્રાણનાથ, જુઓ તો ખરા, નીચે કેવો સુંદર કિલ્લો છે. એમાં એક ચકલી ફરકી શકે એમ નથી. ચારે તરફ ઊંચા પહાડ છે. એ પહાડો જ એ નગરના કોર્ટનું કામ કરી રહ્યા છે. એના પ્રવેશદ્વાર કેટલા મજબૂત છે! વ્રજ્ર જડેલા તો એના દ્વાર છે. કીડી મકોડી જેવા દેખાય છે એ એના સૈનિકો લાગે છે. રાત દિવસ એ એની ચોકી કરતા લાગે છે. અને જુઓ, પહાડોની આજુબાજુથી કેવી મોટી મોટી ખાઈઓ છે. એને કિનારે અગ્નિ દેખાય છે. એણે રક્ષણ માટે કેટલી તકેદારી રાખી છે. દેવી, ગરુડને જરા નીચે ઉતારું એટલે તને એ નગરનો સાચો ખ્યાલ આવશે. એનું રક્ષણ કરવા ભૌમાસુરે ખૂબ કાળજી લીધી છે. અગ્નિ, વાયુ, જળ વગેરે તો એને ત્યાં ચોકી કરે છે. જો કોઈ શત્રુ એના નગરમાં પ્રવેશે તો વાયુ એને એવો ઉડાડે કે બિચારો ક્યાંયનો ક્યાંય જઈ પડે. ત્યાં મૂન નામનો એક શક્તિશાળી અસુર છે. પાંચ તો એને માથા છે, એ એની પાસે એવા અવનવા પાસ રાખે છે કે શત્રુને તો એ આંખના પલકારામાં બાંધી લે છે. શ્યામ સુંદરે ગરુડને નીચે ઉતાર્યું. નજીક આવતા જ સત્યભામાને સાચી વાતનો ખ્યાલ આવ્યો અને કહ્યું, નાથ, આવા મજબૂત નગરમાં સી રીતે પ્રવેશી શકાય? દેવી, એ તો અન્ય માટે, મારે માટે તો આવા નગરમાં પ્રવેશ કરવો એ રમત વાત છે. નગરની આસપાસ એવો સખત જાપતો મૂક્યો છે કે કોઈ રાજા ચઢાઈ કરવાની હિંમત કરતો નથી. આ કિલ્લામાં ભૌમાસુરે 16,000 અને 100 રાજકુમારીઓને કેદ કરી રાખી છે. હે, શું કહો છો? 16,000 100 રાજકુમારીઓ? આ સાંભળતા જ સત્યભામા ચોંકી ઉઠી. બિચારી રાજકુમારીઓ કેવો કકરાટ કરતી હશે. એ બધીને માતા પિતા ભાઈ ભગિની સહેલીઓ વગેરે યાદ નહીં આવતા હોય? શ્યામસુંદરે કહ્યું, નાથ, યાદ કેમ ના આવે? હું આ ભૌમાસુરને આંસુ સૂજ્યું છે. રાજકુમારીને પકડી પકડીને કેદમાં જ પૂરે છે. આ બધીનું પછી એ કરશે શું? મેં એવું સાંભળ્યું છે કે પૂરી 18,000 રાજકુમારીઓ થાય પછી એ બધાની સાથે એ લગ્ન કરશે. નાથ, એ બધીને છોડાવવા આપ કેમ કંઈ કરતા નથી? સત્યભામાએ દયાવશ થઈને કહ્યું, તારી મરજી હોય તો કરું, ધડાકો. એમ કહેતા જ શ્યામ સુંદરે પોતાની કૌમાદીની ગદા કિલ્લા પર વીંજી. મુશર પડતા જેમ ખાંડનો કિલ્લો ભાંગીને ભૂક્કો થઈ જાય એમ ભગવાનની ગદાનો પ્રહાર થતાં જ પહાડ પરનો અજય કિલ્લો ભાંગીને ભૂક્કો થઈ ગયો. ચોકી કરતા શસ્ત્રધારી સૈનિકોએ એક સામટો મારો ચલાવ્યો પણ કોઈનું કંઈ વર્યું નહીં. પ્રબળ શત્રુને બાંધવા માટે મૂળ નામના અસુરે જે અવનવા પાસ ગોઠવ્યા હતા એ પણ ભગવાને પોતાના ખડકથી કાપી નાખ્યા. ત્યાં તો શ્યામ સુંદરે પંચજન્ય શંખ ફૂંક્યો અને એના નાદથી શત્રુઓના હૃદય કંપવા લાગ્યા. પાંચજન્યનો ભયંકર અવાજ સાંભળતા જ સુર નામનો દૈત્ય જરમાંથી સફારો બેઠો થઈ ગયો. જોયું તો સામે જ ભગવાન શ્યામસુંદર સત્યભામાને લઈને ગરુડ પર બેઠા હતા. એમને જોતા જ એનો ક્રોધ મર્યાદા વટાવી ગયો અને ત્રિશૂળ લઈને વિદ્યુત વેગે શ્રીકૃષ્ણ સામે ઘસ્યો. એણે દાંત કચકચાવીને ત્રિશૂળ ઘુમાવીને ભગવાન તરફ ફેંક્યું અને પાંચ મુખેથી ભયંકર ગર્જના કરી. ભયંકર ગર્જનાથી ચારે દિશાઓ કંપી ઉઠી. શ્રીહરિએ સામે આવતા ત્રિશૂળને બાણ મારીને બે કકડા કરી નાખ્યા. ત્રિશૂળના કકડા થયેલા જોઈને એ ઓર ક્રોધે ભરાયો અને ભગવાનને મારવા ગદા ફેંકી. ભગવાને સામે આવતી ગદા પર પોતાની ગદાનો પ્રહાર કરી એના ટુકડે ટુકડા કરી નાખ્યા. જ્યારે એની પાસે કોઈ શસ્ત્ર રહ્યું નહીં ત્યારે પોતાના પાંચેય મુખ પહોરા કરી ભગવાનને ગરુડ સહિત ધરી જવા સામે દોડ્યો. ત્યાં તો ભગવાને સુદર્શન ચક્ર વડે એના પાંચેય મસ્તકો છેદી નાખ્યા. ધડામ કરતો એ પૃથ્વી પર પડ્યો. મુરારીનો જય હો, મુરારીનો જય હો એમ કહી દેવોએ પુષ્પવૃષ્ટિ કરતા જય ઘોષ કર્યો. મૂળ દૈત્ય મરાયો એવા સમાચાર ભૌમાસુરને મળ્યા. એણે મૂળના 7 દીકરા તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્થાન અને અરુણને ઉશ્કેર્યા અને સૈન્ય આપીને બાપનું વેર લેવા મોકલ્યા. જોત જોતામાં આ 7 દીકરાઓ સૈન્ય સાથે કપાઈ ગયા. હવે ભૌમાસુર સૈન્ય સાથે રણમેદાનમાં આવ્યો. ભૌમાસુરે તથા તેના સૈન્યએ જે જે શસ્ત્રો કે અસ્ત્રો ભગવાન પર ફેંક્યા તે બધાને શ્રીહરિએ 3-3 તીક્ષ્ણ બાણો મારી કાપી નાખ્યા. હવે તો ગરુડ પણ રંગમાં આવી ગયો. એણે પણ પોતાના તીક્ષ્ણ નખથી ભૌમાસુરના હાથી ઘોડાને ઘાયલ કરવા માંડ્યા. કેટલાક હાથીઓને તો ઉપાડી ઉપાડીને અદ્દરથી ફેંક્યા. તેના ચિત્કારથી બીજા હાથીઓ પણ મોંમાં સૂંઢ ગાલીને રણક્ષેત્ર છોડવા લાગ્યા. ક્રોધે ભરાઈને ગરુડને મારવા વ્રજથી પણ અધિક શક્તિ ભૌમાસુરે છોડી, પણ હાથીને જેમ પુષ્પની મારાનો પ્રહાર કરીએ તેથી જેમ એનું એક પણ રૂમાળું ન ફરકે તેમ ભૌમાસુરે છોડેલી શક્તિથી ગરુડ જરાય ડગ્યો નહીં. ભૌમાસુરનો પિત્તો ગયો. એણે ત્રિશુર હાથમાં લીધું. ત્યાં ભૂદેવીના અંશાવતાર સત્યભામાજીએ કહ્યું, નાથ, આ અસુરને આમને આમ ક્યાં સુધી રમાડશો? એને પહેલાં પૂરો કરી નાખો ને. ભૂદેવીના અંશાવતાર સત્યભામાના કહેવાથી ભગવાન એને મારવા માટે તૈયાર થઈ ગયા. ભૌમાસુરે ત્રિશુર ફેંકવા જ્યાં હાથ ઊંચો કર્યો ત્યાં ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. એક જ ક્ષણમાં ભૌમાસુરનું મસ્તક ધરથી જુદું કરી નાખ્યું. ભૌમાસુર હણાયો. દૈત્યો હાહાકાર કરવા લાગ્યા. દેવોએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. પોતાના પુત્ર નરકાસુરને મરેલો જોઈ તથા પોતાના સ્વામી મધુસૂદનને ક્રોધે ભરેલા જોઈ નરકાસુરની માતા ભૂદેવી અદિતિના દિવ્ય કુંડર વરુણનું રાજછત્ર સુમેરીનું મણિમય શિખર તથા વૈજયંતી માલા લઈને શ્રીકૃષ્ણ પાસે આવી. આ બધી વસ્તુઓ ચરણમાં અર્પણ કરીને ગદગદ કંઠથી સર્વેશ્વરની સ્તુતિ કરવા લાગી. ભૂદેવીની પ્રાર્થના સાંભળીને શરણાગત વત્સલ ભગવાન શ્યામ સુંદર પ્રસન્ન થયા અને ભૌમાસુરના પુત્ર ભગદત્તને અભયદાન આપ્યું. ભગદત્તે નમ્ર નિવેદન કરતાં કહ્યું, અહીં સુધી આવ્યા છો તો મારું આંગણું પાવન કરો. ભગદત્તની માગણીનો ભગવાને સહર્ષ સ્વીકાર કર્યો અને મનમંદ હસતા ભૌમાસુરના મહાલયમાં પ્રવેશ કર્યો. ચાલતા ચાલતા શ્યામ સુંદરે ભગદત્તને કહ્યું, ભગદત્ત, એમ સાંભળ્યું છે કે આપના પિતાએ અનેક રાજકન્યાઓને કેદમાં રાખી છે, એ બધી ક્યાં છે? ભગદત્તે હાથ જોડીને કહ્યું, ભગવાન, 16,100 રાજકુમારીઓ છે. મારા પિતાની એવી ઈચ્છા હતી કે 18,000 પૂરી થાય એટલે બધી સાથે સામટું લગ્ન કરું, પણ એમનો મોક્ષ થઈ ગયો. બિચારી બધી જ રાજકુમારીઓ ગંગા સમાન પવિત્ર છે. રાજમહાલયની બાજુના જ વિશાળ ભવનમાં એમને કેદ કરી રાખી છે. કૃપા કરીને આપ એમને ઘેર પહોંચાડી દો. ચાલો પહેલાં જોઈએ તો ખરા, શું કરવું એનો નિર્ણય પછી કરીશું. ભગદત્તે સેવકને આજ્ઞા કરી. તરત જ ભવનને ખોલવામાં આવ્યું. મન મંદ હાસ્ય વેરતા શ્યામ સુંદરે અંદર પ્રવેશ કર્યો. અંદર જઈને જોયું તો હજારોની સંખ્યામાં રાજકુમારીઓ ઉદાસ વદને બેઠી હતી. ભયને લઈને એમના શરીર પણ પીરા પડી ગયા હતા. ભગવાનને જોતા જ એ બધી જ સફારી બેઠી થઈ ગઈ. ત્રિભુવનના પતિ શ્યામ સુંદરનું અવલૌકિક રૂપ જોતા જ સગરી રાજકુમારીઓ એમના પર મોહિત થઈ ગઈ અને સર્વે રાજકુમારીઓ એમને મનથી ભરી ચૂકી. કેટલીક રાજકુમારીઓ તો વિધાતાને પ્રાર્થના કરવા લાગી, હે વિધાતા, નરકાસુર તો હવે મર્યો, હવે અમારું પાણીગ્રહણ આ વિશ્વમોહન કરે એવું કરજે. આ શ્યામ સુંદર જ અમને પત્ની રૂપે સ્વીકારે એવું કરજો. ભગવાન તો અંતર્યામી છે, રાજકુમારીઓના મનોભાવને એ પામી ગયા. છતાંય મનન ભાવોને દબાવીને પૂછ્યું, રાજકુમારીઓ, ભૌમાસુર તો મરી ગયો, બોલો હવે શું છે? તમને બધાને તમારા પિતાને ત્યાં પહોંચાડી દઉં. રાજકુમારીઓએ કહ્યું, પ્રભુ, પિતાને ઘેર ગયા પછી પણ અમારે લગ્ન તો કરવા જ પડશે ને. અનુકૂળ પતિ મેળવતા ખાસો સમય નીકળી જશે. જ્યારે આજે તો અમને ઘેર બેઠા સર્વગુણ સંપન્ન પતિ પ્રાપ્ત થઈ ગયો છે, હવે ઘેર જઈને શું કરવું છે? અમે ઘેર જઈશું તો માતા પિતાની ચિંતા વધી જશે, એના કરતાં આપ જ અમારો સ્વીકાર કરી લો ને. 16,100 રાજકુમારીઓની મનોભાવના જાણીને શ્યામ સુંદરે ભગદત્તને કહ્યું, ભગદત્ત એમ કર, આ બધી રાજકુમારીઓને સુંદર રીતે સ્નાન કરાવી, વસ્ત્ર આભૂષણ પહેરાવી, પાલખીમાં બેસાડીને દ્વારિકામાં મોકલી આપ. ત્યાં જઈને સૌની સાથે હું લગ્ન કરીશ. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા પ્રમાણે ભગદત્તે સર્વ રાજકુમારીઓને દ્વારિકા મોકલી આપવાનો બંદોબસ્ત કરવા માંડ્યો. ભગદત્તે એ સર્વ કન્યાઓને અતિ મૂલ્યવાન વસ્ત્ર આદિ અલંકારોથી શણગારી પાલખીઓમાં બેસાડી બેસાડી દ્વારિકા ભણી રવાના કરવા માંડી. સાથે સાથે અઢળક ધન, અનેક પ્રકારના રથ, અશ્વો તથા ઐરાવત કુરમાં ઉત્પન્ન થયેલા 4 દાંતવાળા અત્યંત વેગવાન 64 હાથીઓ પણ ભેટમાં આપ્યા. સત્યભામાએ શ્રીહરિને કહ્યું, નાથ હવે આપણે પણ દ્વારિકા ભેગા થઈ જઈએ. એમ દ્વારિકા ક્યાંથી જવાશે? આ મહામૂલ્યવાન પારકી થાપણો મારી પાસે પડી છે ને, સૌથી પહેલું કામ તો હવે આ કરવું પડશે. અદિતિ માતાના આ કુંડર છે, વરુણનું રાજછત્ર છે, મેરુ પર્વતનું મણિમય શિખર છે, એ પાછું સોંપ્યા પછી જ દ્વારિકા જવાય. પારકી થાપણ સાચવવાની જવાબદારી ભારે છે, એ તો વહેલી તકે એના ધણીને સોંપવી જ સારી. ભગવાન શ્યામસુંદર અને સત્યભામા ગરુડ પર આરૂઢ થયા અને સામવેદનું ગાન કરતો કરતો ગરુડ ઉડ્યો. સૌથી પ્રથમ ભગવાને સુમેરુ પર્વત પર મણિમય શિખર સ્થાપિત કર્યું, ત્યાર પછી વરુણને એનું રાજછત્ર સોંપ્યું અને ગરુડને કહ્યું, હવે સ્વર્ગમાં ચાલ.